પૂજ્ય બિન શ્રી ચંપાબેન ના નિયમસરના કળશ 195 નો સાર.
દ્રવ્યના આશ્રય દ્રવ્યનું છે, રમણતા પર્યાયની છે, પણ એ બધું દ્રવ્ય એ તો દ્રવ્યની પર્યાય છે, જુદી કઈ નથી. કોઈ અપેક્ષા જુદી તો અંશ અંશીનો ભેદ છે, બાકી પર્યાય તો દ્રવ્યની છે. એ પર્યાય કઈ જુદી નથી. જુદી એટલે કે જુદી લટકે છે એમ હોય તો બે દ્રવ્ય થઈ જાય, એવી જુદી પર્યાય નથી. આત્મામાં રમણશીલ એટલે એ દ્રવ્યનો આશ્રય લઈને પર્યાયની રમણતા છે, પણ એ અપેક્ષા એ દ્રવ્યની રમણતા કહેવાય. એમાં પર્યાય પર્યાય રમણતા પર્યાયની છે. આશ્રય દ્રવ્યનો છે, નિરાલંબી થાય છે, વિભાવથી નિરાલંબી છે. પરદ્રવ્યનો આશ્રય નથી, કોઈ વિભાવનો આશ્રય નથી. તો વ્યવહારે આશ્રય સ્વભાવનો હોય પણ એ પણ એનો આશ્રય નથી. આશ્રય એક દ્રવ્યનો જ છે, ત્યાં કોઈનો આશ્રય નથી. નિરાલંબી છે, કોઈનો આશ્રય નથી. પર્યાય તો પ્રગટ, શુદ્ધ પર્યાય પ્રગટ થાય એનું વેદન પોતાને હોય છે. એ વેદન કઈ બહાર નથી હોતું. એ વેદન દ્રવ્યની પર્યાય માટે પોતાને વેદન હોય છે. શુદ્ધ પર્યાયનું વેદન પોતાને જ હોય છે. પોતામાં રમણશીલ છે, પોતામાં પ્રતિષ્ઠા કરે છે, પોતે પોતામાં સ્થિર થાય છે, નિરાલંબી છે. એનો ઉપયોગ બધેથી આલંબન વિગા નિરાલંબીપણે પોતામાં પોતે સ્થિત થાય છે. અને મુનિઓને કોનું શરણ છે? પોતે બધું નિષેધ થયો તો મુનિ કોને આશ્રય? મુનિપણું પાળશે. શાસ્ત્રમાં આવે છે કે મુનિ પોતે પોતે પોતામાં અમૃત સ્વરૂપ આત્મામાં નિરત એમાં લીન છે. પોતાના આશ્રય જ મુનિપણું પાળે છે. આશ્રય પોતાનો એટલે નિરાલંબી કહેવાય છે. દ્રવ્યનો આશ્રય છે. પર્યાય રમણશીલ ભલે પર્યાય છે, પણ એ આત્મા રમણશીલ છે એમ પણ કહેવાય. કારણ કે એની વેદન પર્યાયનું વેદન પોતાને હોય છે. એને અંશ અંશીનો ભેદ છે અને વાસ્તવિક કઈ જુદા બે કટકા નથી. બે જડ ને ચૈતન્ય જુદા એવા જુદા નથી. એટલે પોતે પોતામાં રમણતા કરે, પોતાનો ઉપયોગ પોતામાં સ્થિર થઈ અને આનંદની પર્યાય શાંતિની સમાધિની અનેક જાતની ગુણ શુદ્ધ નિર્મળ અનેક ગુણોની પર્યાયો નિર્મળ થાય છે. પોતે પોતામાં રમણશીલ છે. એમાં બીજાનો કોઈનો પરદ્રવ્યનો આશ્રય નથી. કોઈના આશ્રય અંદર જાય એમ નથી. પોતાની પરિણતિ સ્વયં પોતાથી, પોતાની દશા વિશેષ થતા પોતે પોતામાં સ્વયં નિરાલંબન પણ અંતરમાં રહે છે. એની ગતિ આલંબન બીજાનું નથી, પોતાના આશ્રય અંતરમાં રહે છે. ત્યારે દેવ ગુરુ શાસ્ત્ર એના પરિણામમાં હોય. અંતરમાં જાય તે પોતે નિરાલંબી પણ અંતરમાં જાય છે અને પોતાની દશાથી અંતર ન જાય છે. એનો ઉપયોગ બહાર ટકી શકતો નથી. જાજીવાર ટકી જ શકતો નથી. એની દશા જ એવી હોય છે, બહાર નથી ટકી શકતો, અંતરમાં વારંવાર ચાલી જાય છે. અને કોઈનો આશ્રય નથી, સ્વયં જાય છે. એની ગતિ સ્વયં નિરાલંબી, એની પરિણતિ સ્વયં નિરાલંબન બની જાય છે. અંતર્મૃતમાં અંતર્મૃતમાં અંતરમાં ચાલ્યો જાય છે અને જગતથી જુદા કઈ જુદી જ દુનિયાની અંદર ચૈતન્ય દુનિયામાં ચાલી જાય છે. પોતે પોતામાં રમણશીલ છે. રમણશીલ એમ મારે એમ ન બોલે, દ્રવ્ય પોતે રમણશીલ છે. કારણ કે એને દ્રવ્યને પર્યાય એવા જુદા નથી. એ જુદી છે ને એની વેદન પોતાને છે. અંશ અંશીનો ભેદ છે. સમ્યક દર્શનમાં લીધો તે જ આશ્રય એમને. એ મુનિઓની ગતિ તો એકદમ ઝડપથી અંતરમાં જાય છે, નિરાલંબન પણ અંતરમાં જાય છે. એની જેવી દશા છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનની દશા થઈ ગઈ છે, વારંવાર અંતરમાં ચાલે જાય છે. બહારમાં ક્યાંય રોકાતા નથી. કોઈની કોઈ જાતની સ્રાહ નથી, ક્યાંય નથી. એક આત્મામાં જ રહેવું, નિરંતર એનું બધું અંતરમાં જ છે. એનું ખાવું પીવું બેસી બધું બહાર તો ઉપયોગ એનો બહાર આવે છે, બાકી અંતરમાં જ છે બધું. દિવસ ને રાત ક્ષણે ક્ષણે અંતરમાં જાય છે. એટલા બધા અંતરમાં મગ્ન છે, સ્વરૂપ આત્મા એટલી બધી સ્વરૂપની આચરણ દશા વધી ગઈ છે. દેહ છે કે નથી, દેહાતી દશા, એકલું ચૈતન્ય જ હોય એવી જાતની એની દશા છે. ચૈતન્યમાં જ રહેતા હોય છે રાતની દિવસ, અંતર્મૃત અંતર્મૃતે, નિંદ્રા પણ અલ્પ છે, અંતર્મૃતે અંતર્મૃતે અંતરમાં ચાલ્યા જાય છે. ચૈતન્ય જ દેખાય એને, દેહ છે કે નથી એ પણ બહાર ઉપયોગ આવે ત્યારે ખબર પડે છે. અલૌકિક દશા છે, ચૈતન્ય નગરમાં વસે છે. એટલું જેટલું અંતરમાં જવાય એટલું પૂરેપૂરું, એટલું પુરુષાર્થ, એટલી દશા સહજ થઈ ગઈ છે. પછી એને કઠણ નથી લાગતું, સહજ છે, પોતાનું સ્વરૂપ જ છે. માન પુરુષાર્થ કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી પછી દશા વધારતા વધારતા એકદમ અંતરમાં ચાલે છે. બધા લોકથી છૂટી ગયા છે, બાહ્ય પરિગ્રહથી છૂટી ગયા છે. એટલો ઓછો છે, કેવળ જ્ઞાને જેટલો નથી, હજી અધૂરી દશા છે. બધું છોડીને અંતર ચૈતન્ય લોકમાં વસવા માટે થઈને જંગલમાં ચાલ્યા ગયા છે. આનંદ ઓછો છે એટલે સાધના કર્યા કરે છે, વારંવાર સાધના કરે છે, અંતર અંતર મુખમાં વારંવાર પૂર્ણ આનંદ માટે સાધના, વિતરાગ દશાની પ્રાપ્તિને માટે સાધના કરી રહ્યા. કેવળ જ્ઞાની જેટલો આનંદ નથી, એ તો બહાર આવે છે અંતર. કેવળ જ્ઞાની તો બહાર જ આવતા નથી, અંદર ગયા સમાયા તે સમાયા બહાર આવતા જ નથી. એની શરૂઆત ભેદ જ્ઞાની ધારાથી થાય છે, ગ્રસ્તાશ્રમમાં એની શરૂઆત. શરીર ઉપર ધ્યાન જ નથી અનુભૂતિ વખતે, શરીર છે કે નથી, શરીર જુદું ને આત્મા જુદો. શરીર ઉપર ધ્યાન જાય તો શરીર જુદું છે, આ શરીર તે હું નથી, હું તો ચૈતન્ય છું, ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય ચૈતન્ય વસ્તુ હું છું, આ શરીર હું નથી. આ થાંભલો જુદો ને હું જુદો, એમાં શરીર જુદું ને હું જુદો છું, એટલી જુદાઈ એને લાગે છે. પણ અલ્પ રાગને લઈને એમાં એ તરફ જોડાય છે. રોગ આવે તો અલ્પ રાગને લઈને એનું ધ્યાન જાય છે, બાકી એને ભેદ જ્ઞાન છે, આ શરીર તે હું નથી, તો પૂતગલ નું પિંડ છે, હું તો ચૈતન્ય છું. ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય રૂપ, ચૈતન્ય રૂપ તે જ હું છું, આ રૂપ મારું નથી. ચૈતન્ય રૂપ, જ્ઞાન રૂપ, અનંત ગુણથી ભરેલો એવો તે હું છું, આ તે હું નથી, શરીર છે. તો પૂતગલ નું પિંડ છે, અનેક જાતના આવા શરીરો ધારણ કર્યા, હું તો જુદો છું. રાગ તે મારું સ્વરૂપ કયું, બધાથી નારો ચૈતન્ય ભાસે છે. અનાદિનો અભ્યાસ છે એટલે પ્રયત્નમાં ખામી છે, દિવસ ને રાત અભ્યાસ કરે, પણ અભ્યાસ ઓલો જાજો છે ને, આ અભ્યાસ જેને કર્યો પ્રયત્ન ઓછો છે. એવો પ્રયત્ન વિશેષ થાય અને સહજ થાય તો પોતે જ છે, બીજો નથી, પોતે જ છે, પ્રગટ થયા વગર રહેતો નથી.
ક્રિયાઓના ધ્યાનને લીધે, વાણીના જલ્પ સમૂહે, જલ્પને જલ્પ સમૂહે અને માનસિક વિકલ્પોની ગુજરાતીને લીધે તેમાં ધ્વનિક આત્મામાં ધ્યાનને લીધે નિશ્ચિત કસરત થાય છે.
સાત્મનિષ્ઠ પરાયણ છે, દેવ મુનિઓ નિરંતર આત્મામાં નિષ્ઠ છે, આત્માની સાધનામાં નિષ્ઠ છે, આત્મામાં લીન છે, એને બહાર જવું ક્યાંય પાલવતું નથી, એવા જે મુનિઓ છે એ સ્વાત્મનિષ્ઠ પરાયણ, પોતાની આત્મામાં નિષ્ઠાવાળા આત્મામાં જ વારંવાર આત્મામાં જ રહેનારા, નિરંતર આત્મામાં રહે છે, એને અંતરમાં બહાર આવે ગણ્યું જ નથી, નિરંતર આત્મામાં જ, બહાર આવે તો એ આત્મામાં જ છે ને, અંદર જાય તો એ આત્મામાં છે, કારણ બહાર કાંઈ એવા બહાર એને વિકલ્પ અલ્પ આવે છે, બહાર કઈ એવા જોડાતા નથી, નિરંતર આત્મામાં લીન છે, સ્વાત્મનિષ્ઠ પરાયણ મુનિઓ છે, એવા જે આત્મામાં નિરંતરપણે સ્વાત્મનિષ્ઠ આત્મામાં લીન એવા મુનિઓને ઉત્પન્ન થતા જે કર્મો, એવા જે સંયમીઓ છે, એને કાયાથી ઉત્પન્ન થતા જે કર્મો છે, કાયાની જે ક્રિયાઓ છે, કાયાની જે મુનિઓને, મુનિઓને તો શું કાયાની બધી ક્રિયાઓ લગભગ એને તો કોઈ કામ કરવાનું બહારનું છે નહીં, પણ બહારની કોઈ શુભ ક્રિયાઓ હોય, એ શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય, ભગવાનની વંદના કરતા હોય, અંતમાં બધું પ્રશસ્ત ભાવ છે ને જોઈને ચાલતા હોય, બોલતા હોય, એ બધી જે કાયાની ક્રિયા પેલું વાણીનું છે, કાયાની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓથી જેને ત્યાગ છે, એકલું આત્મામાં જ રહેનારા છે, જેને અલ્પ શુભ ભાવ આવે છે એ એવો પણ પાલવતો નથી, એવા જે મુનિઓ નિરંતર આત્મામાં લઈ જાય છે, આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, આત્માની સ્થિરતા એવી થઈ છે ત્રણેય યોગ સંક્ષેપને પામી ગયા છે, બહારના કોઈ યોગ, કાયાનો યોગ કઈ કામ કરતો નથી, વચનનો યોગ જેને કામ કરતો નથી, મનનો યોગ પણ જેને કામ કરતો નથી, બધા સંક્ષેપ પામી ગયા છે, બધા બહુ અલ્પ થઈ ગયા છે, એવા મુનિઓની આત્મસ્થિરતા પ્રબળપણે હોય છે, આત્માની સ્થિરતાની ઉગ્રતા હોય છે, આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત, મુખ્યપણે દેહ છૂટે ત્યાં સુધી એવી સ્થિરતા મુનિઓને કાયમને માટે હોય છે, એવી આત્મસ્થિરતાની ઉગ્રતા હોય છે, ઘોર ઉપસર્ગ ઘોર પરિસહ ઉપસર્ગ ભય કરી, ઘોર પરિસહ આવે, ઉપસર્ગો આવે, પણ તે સ્થિરતાનો અંત મુનિઓને આવતો નથી, કાયમ આત્માની જે સ્થિરતા જામી તે જામીને વારંવાર એને ઉગ્રતા કર્યા કરે છે, બહારના કોઈ ઘોર ઉપસર્ગો આવે તો કઈ આત્માના ધ્યાનમાં લીન હોય ને કઈ બોલવા માંડી જાય અથવા હાલવા માંડી જાય એવી જાતનો એની સ્થિરતા નથી, આત્માની સ્થિરતા વધારે દ્રઢ કરે છે, કઈ ઉપસર્ગ આવે તો એનાથી ભાગી જાય એવું મુનિઓને એવું હોતું નથી, એ સ્થિરતાનો અંત મુનિઓને આવતો નથી, જે બનવાનું હોય તે બને એમ કરીને આત્મામાં આત્માના ધ્યાનમાં લીન રહે છે, બોલા મુનિઓ દેશભૂષણ કુલભૂષણ મુનિને દેવો કેવો ઉપસર્ગ કરતા હતા તો પણ એ પર્વત ઉપર એમને એમ ધ્યાનમાં ઉભા છે, તમે એટલા અવાજો થતા હતા ન્યા કોઈ વનની અંદર આવી શકતું નથી, એટલા અવાજો થાય કે શું આ થાય છે, માણસો ડર ના માર્યા ભાગી જતા, રામચંદ્ર ને લક્ષ્મણજી ને જાય છે કે આ તેના આટલા બધા અવાજો માણસો અહીં કોઈ રહી શકતા નથી, આ શું છે, પોતે એટલા નીડર ત્યાં જાય છે, એના ઉપસર્ગનું નિવારણ કરે છે, તો મુનિને તો કેવળ જ્ઞાન થઈ જાય છે, દેવો ઉપસર્ગ કરતા હતા, રામ ને લક્ષ્મણે એને સહાય કરી તો દેવો પણ ત્યાં ઉપસર્ગ કરતા બંધ થઈ ગયા, એવા ઉપસર્ગ પરિસર મુનિઓને આવે તો એ આત્મસ્થિરતાનો અંત આવતો નથી, ગસ્તકુમાર મુનિને કેવો ઉપસર્ગ ગયો અને દીક્ષા લીધીને વનમાં જંગલ બેઠા ધ્યાનમાં ત્યાં તો ઉપસર્ગ ગયો, માથા ઉપર પગડી મૂકી તો કેવળ જ્ઞાન થાય, ત્રણ ખંડના વાસુદેવ અધિપતિ એના કુટુંબ એનું એનો નાનો ભાઈ એને ઉપસર્ગ આવ્યો તો કાળની બલિયારી ચોથા કાળમાં પણ આ બને છે. એને ઓને ડર નથી લાગતો, એ બ્રાહ્મણને કોના માથા ઉપર આ મૂકું છું એટલો નિડર થઈને કરે છે કામ, કે આ મારે આ રાજમાં રહેવું મુશ્કેલ પડશે. ચારે બાજુ શ્રી કૃષ્ણનો રાજ ચાલે છે, એની અંદર કેવું કામ કરે છે એક જોવા જેવી વાત છે. ત્રણ ખંડના અધિપતિ શ્રી કૃષ્ણ છે, બધે ઠેકાણે એનું રાજ છે, અને હું આ શું કરી રહ્યો છું. ચોથા કાળની અંદર પણ આવા ઉપસર્ગો આવે છે. પાછું કોને આવે છે? ગજકુમાર તો કેવળ નાનપણ શ્રી કૃષ્ણના નગરની અંદર એનો નાનો ભાઈ છે, સૌથી નાનો પાછળથી આવેલો એવો, પણ એ તો આત્માના ધ્યાનમાં સ્મશાનમાં કેવળ જ્ઞાન પામે છે. મુનિઓની કેવી આત્માની સ્થિરતા હોય છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ઘોર ઉપસર્ગ પરિસર આવે તો પણ આત્માના ધ્યાનમાં નિમ દે છે. દેહ કઈ કામ કરતો નથી જ્યાં, અને વાણી મૌન ને ભજે છે, વાણીને વિરતિ થઈ જાય છે, વાણી અલ્પ થઈ જાય છે. કેટલાક મુનિઓ તો મૌન પણ આત્માનું ધ્યાન કરતા હોય છે. અને તીર્થંકર ભગવાન તો માર્ગ પ્રકાશતા નથી, એટલે તો એ દીક્ષા લઈને મૌનપણે આત્માની સાધના કરે છે. એક જરા પણ કઈ માર્ગનો પ્રકાશ કરતા જ નથી, કેવળ જ્ઞાન થાય પછી માર્ગનો પ્રકાશ કરે છે, મૌનપણે આત્માનું ધ્યાન કરે છે. મુનિઓને ઉપદેશ આદિ આચાર્યોને હોય તો પણ એ વાણી અને આત્મસ્થિરતા વધી જાય છે, વાણી મૌનતાને ભજે છે, વાણીની વીરતિ થાય છે, અને મનના વિકલ્પ અને મનના વિકલ્પ અલ્પ થઈ જાય, નિવૃત્તિ થઈ જાય છે. એમ આવે છે ને, વાણીની વીરતિ થાય છે અને મનના વિકલ્પો એકદમ નિવૃત્તિને પામે છે, એવી આત્માની સ્થિરતા મુનિઓની હોય છે. એને નિરંતર કાયોત્સર્ગ નિવૃત્તિ થઈ ગઈ. હવે વાણી તો મૌનતાને ભજે છે, કાયાને કઈ કાર્ય નહીં રહ્યું, એકલું આત્મામાં રહે છે. કઈ સ્વાધ્યાય એ તો મુનિઓને હોય છે, પણ આ તો આત્માના ધ્યાનની વાત નથી. એવા મુનિઓને નિરંતર કાય ઉત્સર્ગ છે, સતત પડે કાયા. અને કે પેલા મુનિઓને કે મારે આ યોગની ખામી હતી, એનું આવે છે ને તેલડા રાણીને ઓલા સૈનિક રાજા, એટલે કે ત્રણ ગુપ્તી હોય તો પધારજો એમ કે છે. ત્રણ ગુપ્તી જેને હોય છે એને અવધિ જ્ઞાન હોય છે. ત્રણ ગુપ્તી કે ત્રણ આંગળી કરે છે કે આ શું કહે છે. પછી એને અહીંયા પધારતા નથી, પણ ત્રણ ગુપ્તી હતી તે મુનિરાજ પધારે છે. એને નીચે અશુદ્ધ આટકા દાટેલા છે, એને અવધિ જ્ઞાનથી જોવે છે, મુનિ પાછા જાય છે. અને શ્રેણીક રાજા પછી પૂછવા જાય છે તો કે ત્રણ ગુપ્તી હોય તો પધારજો એમ તારી રાણીને, અને ઈશારા ઉપરથી અમે જાણી લીધું કે અવધિ જ્ઞાન હોય, અમે અવધિ જ્ઞાનથી જાણી લીધું. લાગે છે મારી આ ગુપ્તીની ખામી હતી, કોઈ મુનિ કે મારી કાયાની ખામી હતી, કોઈ કે મારી વાણીની ખામી હતી. આવી જરાક ખામી હોય એમાં મુનિઓ અલ્પને મોટું કરે છે. કોઈ કારણ કે કઈ ઉપસર્ગ આવે તો મારી વાણી આમ થતી હતી, કઈ ઉપસર્ગ આવે તો મારી કાયા સ્થિર નથી રહેતી, એવું બધું થયું. ત્રણ ગુપ્તી જેને દ્રઢપણે હોય છે એને અવધી જ્ઞાન હોય છે. અહીંયા મન વચન કાયાની ગુપ્તીની વાત કરે છે. પ્રાયશ્ચિત અધિકારમાં કાયો સર્વે પછી કાયા પછી વાણીની વીક થઈ ગયું છે ને ત્યાગ કાયાનું હલન ચલન બધું છૂટી ગયું છે વાણીની વીક સમો વાણીના જે જલ્પો ઉઠતા હતા બોલવાના એની વીક થઈ ગઈ છે કઈ બોલવાનો વિકલ્પ આને કઈ સમજાવવું અને કઈ ઉપદેશ આપવો એ બધા મુનિઓને બીજું કઈ હોતું નથી ઉપદેશ અને કઈ કહેવાનું કોઈ સાથે ચર્ચા પ્રશ્ન એ બધી વાણીના વિકલ્પ બોલવાના વિકલ્પ એની વીક્તિ થઈ ગઈ છે એવા મુનિઓ હોય છે આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની દેહ પર્યંત આવી જેને આત્માની સ્થિરતા વર્તે છે એવા મુનિઓને સતત કાયાનો ઉત્સર્ગ કરીને કાયા છે કે નહીં એની પણ એને ખબર દેહધારી છે કે નહીં શ્રીમદ દેખે દેહધારી છે કે નહીં માંડ યાદ કરી ત્યારે ખબર પડે શ્રીમદ બીજી રીતે લખે છે આ તો મુનિઓની દશા છે દેહ છે કે નથી એની ખબર નથી કાયાથી ઉત્સર્ગ શ્રીમદ એની અંદર સ્વરૂપની મુલાની દિલમાંથી દેહધારી છે કે કેમ એ માન યાદ કરી ત્યારે ખબર પડે છે જ્ઞાન આ અમુક પ્રકાર છે તો ભૂમિઓની દર્શનની વાત છે સમ્યક દર્શનની વાત છે શ્રીમદ
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.